நமோ நோய் சௌ திரிகாலவர்த்தி சாவணம் ஓமுகாரமெங்கு சயுக்த நித்யம் ஜாயந்தி யோகின காமதம் மோஷதம் செய்ய ஓங்காராய நமோ நம மங்கிணம் பகவானையோ மகிழம் கோமோகி மங்களம் குன்கொண்டாரி உஜேந்திரமோ சுமங்கலம் நமா சுமரிசாராய் சுவானுபூத்தியாசாஸ்தி சுவாய் பவாய திரிகாவநிதாதா
தர்ம દસ લક્ષની પરમા ક્રોધની સામે પહેલો ક્ષમા, માનની સામે બીજો મારડો, માયાની સામે ત્રીજો આર્જવ સરળતા, અને લોભની સામે સંતોષ. કહો શૌચ કહો, શૌચ કહો કે સંતોષ કહો કે નિર્લોભતા, એ દસ લક્ષની પરમા ચોથા દિવસ વ્યાખ્યા કરજો. લોભ મુલાની પાપાની એક દેહ નો પ્રમાણ છે. લોભ પાપ નું મૂળ છે. લોભ ને લઈને અનેક પ્રકારના પાપો અહીં તો ત્યાં સુધી દ્રષ્ટાંત રહેતો છે. એક બાથવા તો સાપ ભૂમિસ્તુપી રથસ્થાન પ્રાર્થન સર્વ ધનુધામ એકોપી પાતિયાસમાસ લોભ સર્વ ગણાની. અર્જુન નો દાખલો આપ્યો છે. અર્જુન ભૂમિ પર ખડે હોય અકેલી અર્જુન ને રથ મેં બેઠે હોય સંપૂર્ણ ધનુધારીઓ કો ઇસ તરફ સે નિપાતિત કર દિયા, જૈસે અકેલા લોગ સંપૂર્ણ ગુણો કો નષ્ટ કર દિયા કરતા હૈ. લોભ નો દાખલો આપ્યો. એક લોભ બધા ગુણો નો નાશ કરે છે. આરોગ્ય નો લોભ, સ્વપર જીવન નો લોભ, ઇન્દ્રિયો નો લોભ, પ્રાણો જીવન નો લોભ, પોતાનો નિરોગતા પરને નિરોગતા રહે એનો લોભ, એ લોભ બધા ગુણો નો નાશ કરે. દાખલા વર્ષનો ભૂમિ પર ખડે હોય એક અર્જુને બધાને મારી નાખ્યા, એમ એક લોભ બધા ગુણો નાશ કરે. ચાર નો દાખલા છે. ત્યારે તો આપણે સ્વામી કાર કરો નહીં, ઉપભોગની ચાર ની વાત, ઉપભોગની ચાર ની વાત. બીજી વાત શું કરે છે કે લોભમાં તો શરીર અને આત્માની એકત્ર બુદ્ધિ થાય છે. શરીર અને આત્માની લોભમાં એકત્ર બુદ્ધિ, સ્વને પરનું ભાન રહેતું, લોભના પરનો લોભ છે કે આ શરીર થી હું છું, આત્મા હું એમ નહીં રહ્યું. ઈચ્છાની ગતિ શરીર ઉપર ગઈ લોભમાં, આ હું એને ભેદ પાડવાની લાયકાત શરીરની લોભ દ્રષ્ટિ વાળા ને રહેતી બરાબર છે. હે પરમ સત્ય જો અમારે ભાઈ, અને આ શરીર ના આત્મા ને ભેદ જ્ઞાન કે હોજાને પર અવિદ્યાનો વિરોધ પ્રકાશે રૂપી બળતી વિદ્યા લોભનો નાશ કરવાથી ભગવાન આત્મા શરીરથી ભિન્ન છે, પોતાનું સ્વરૂપ શરીરથી તદ્દન નિરાવરણ છે. એવો સંતોષ જે શૌચ, એનું નામ શૌચ કહેવાય છે. પવિત્રતા શરીરથી ભિન્ન ભગવાન આત્મા એવી અંતર્દ્રષ્ટિ કરવી એમાં રહેવું એનું નામ શૌચ અને પવિત્રતા કહેવાય. નિર્લોભતા ભગવતી અભિવંદન જે નિર્લોભતા ને પ્રતાપ કે કારણ આપણા શુદ્ધ પોતાનું શુદ્ધ સ્વરૂપ એનો જે શુદ્ધ ઉપયોગ મુનિઓને શુદ્ધ ઉપયોગ શૌચ ધર્મ ને કારણે થાય છે એમ કે છે. જીસકે પ્રસાદ ને સદુપયોગ મેં સ્થિર રહેવાલા સાધુઓ કો સંપૂર્ણ ચરાચર જગત નિરંતર ઇન્દ્રજાળ સમાન અનુભવ ભોગ માલુમ પડે કરતા સૌને પ્રતાપે મારો આત્મા પવિત્ર છે શરીરથી ભિન્ન છે એવા આત્માનો શુદ્ધ ઉપયોગના વેપારને કારણે એ શૌચને કારણે સારું જગત ઇન્દ્રજાળ સમ ગરમીને લાગે છે સમજાય છે કાંઈ એ પ્રકારને પછી મોટા દાખલા બીજા ઘણા તો મોટો પંડિત છે ને ખબર છે બીજા દાખલા આત્મા આપણે શું બોલી દઉં હે હા એ તો લીધું થોડું થોડું હવે આપણે ચાલતો અધિકાર ક્યાં આવ્યું છે જેવો અધિકાર છઠ્ઠી ગાથા છઠ્ઠો કળશ કળશ ભાવા છે ને ત્યાં સંસાર અવસ્થામાં જીવ દ્રવ નવ તત્વરૂપ પ્રેરણું છે એને શું કે છે એમાં સુગાલાલજીને ક્યાં એમ નવ તત્વ મુક્ત વા છે ને ભાવાસન છે નીચે નીચે એથી નીચે એથી નીચે એથી નીચે ગુજરાતી મને હિન્દી છે ને તો ભાવાર્થ છે ના ના છે છે ભાવ ક્યાં હે બોલો બરાબર હે બસ બરાબર હે સંસાર અવસ્થામાં ધ્યાન ધ્યાન રાખજો અનાદિ સંસાર દશાને વિશે જીવ આદ્રવ જીવ વસ્તુ છે એ નવ તત્વરૂપ પરિણમ્યું છે એટલે કે હું જીવ છું એવો વિકલ્પ રૂપે પરિણમ્યો છે આ અજીવ છે એમ રાગ રૂપે પરિણમ્યો છે એમ પુણ્ય ને પાપ આશ્રમ ને બંધ એવા વિકાર રૂપે થયેલ છે અને સંવર નિદ્રા ને મોક્ષ એટલે એ ગુણસ્થાનની મર્યાદામાં જેટલી પ્રકૃતિ ઉછી આવે એમાં એનો એ અપેક્ષા એને સંવર ગણ્યો સંવર એટલે મૂળ સંવર નહીં અને પૂર્વની પ્રકૃતિનું કંઈ ખરવું થાય તેને નિદ્રા ગણી છે અને કંઈ ખરે છે થોડું બંધનો અભાવ થોડો છે એને મોક્ષ ગણ્યો છે એવી રીતે આત્મા અનાદિથી નવ તત્વપણે પરિણમ્યો છે પરિણમા સમજશે પરિણમન હોય હા એમ થોડું થોડું પાછળ થોડું નવ તત્વ રૂપે મેં હુવા હું એસે માનતે મેં અજીવ રૂપ હુવા મેં આશ્રવ મેં પુણ્ય મેં પાપ મેં બંધ મેં સમરિંદ્રા મોક્ષ સમરિંદ્રા સાચા સમર કી બાત નહીં એ નવ તત્વ રૂપ પરિણમું છે તે તો વિભાવ પરણથી છે જીવ અધિકાર છે ને તો એમાં જીવ ના એવો એમ કે છે નવ તત્વનું પરિણમન એ તો વિભાવ પરણથી છે એમાં જીવ ના એવો જીવ તો શુદ્ધ ન્યાય અભે છે તેને જીવ કહીએ સમજાય છે કાંઈ વિભાવ પરણથી અંદર સ્વભાવ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ એની એકતાની દ્રષ્ટિના અભાવમાં તેને નવ તત્વના વિકલ્પના ભેદરૂપ પરિણતિ પર્યાય છે એ વિભાવ પર્યાય છે એ જીવ સ્વરૂપ નહીં તેથી નવ તત્વ વસ્તુનો અનુભવ મિથ્યાત છે સમજાય છે કાંઈ એકરૂપ ચૈતન જ્ઞાય સ્વરૂપ શુદ્ધ ચૈતન ધ્રુવ પરમાનંદની મૂર્તિ આત્મા એક નવપણે પરિણમન કરકે પરિણમન કરે એનું નામ મિથ્યાત છે મારી મિથ્યાતની વ્યાખ્યા સમજાય છે કાંઈ એક ચૈતન ભગવાન શુદ્ધ જ્ઞાનની મૂર્તિ આત્મા એનું અંતરમાં એક રૂપે અભેદ રૂપે પરિણમન થવું જોઈએ એમ અનાદિથી નહીં કરતા પુનઃ પાપ આશ્રવને બનતી હું એમ પરિણમીને મિથ્યાત ભાવ રૂપે નવ તત્વના ભેદ રૂપે પરિણમન તેને મિથ્યાત કહે છે હું સમજાય છે કઈ? પણ એ નવ તત્વ નું ભેદરૂપ વિકલ્પ નું પરિણમન થી મિથ્યા છે એમ કે છે. એકલો ચૈતન્ય જ્ઞાયક સ્વભાવ શુદ્ધ એનો અંતર્મુખ થઈને અભેદ પરિણમન થવું તેને સમ્યક દર્શન ને તેને આત્મા કહે છે. સમ્યક દર્શન નો વિષય અભેદ ચૈતન મૂર્તિ, એમાં ભેદ પુણ્ય ને પાપ આદિ આવે નહી, આશ્રમ બંધ આદિ ભેદ જ નથી. ઘણી વાત છે ભાઈ, સમજાણું કઈ? વિકારી પોતાની પર્યાય છે, કર્મ ની એક કર્મ ના નામે નથી. તો વિકાર રૂપે નવ ના ભેદ રૂપે થવું તેને ના મિથ્યા તો છે. એ વિભાવ પરંતી વિકાર ની દશા છે. વિકાર ની દશામાં એકત્વ બુદ્ધિ છે તે મિથ્યા તો કર્મ ની કઈ વાત છે નહીં, કર્મ એની કરી રહ્યું. અહિયાં તો પોતે પોતાના શુદ્ધ ચૈતન્યના સ્વભાવ, એકરૂપ સ્વભાવ, પૂરણ શુદ્ધ સ્વભાવ, એનું જે પરિણમન જે દશા સ્વભાવને લક્ષે ધ્યેય એકરૂપે થવી જોઈએ, એનું નામ જીવનો સ્વીકાર અને એનું નામ એકરૂપ દશાનું નામ સમ્યક દર્શન. એ દશા અનાદિથી છૂટી ગઈ છે અજ્ઞાનીમાં. નવના ભેદ રૂપે આ રાગ અને પુણ્ય ને બંધ ને આશ્રવ એ હું છું એમ એનું વિકાર રૂપે પરિણમન છું, એનું નામ મિથ્યાત્વ કહેવામાં આવે છે. બહુ આકરી વાત આ. હા, ભેદરૂપ પરિણમન વો ચૈતન્ય મૂર્તિ ન્યાય સ્વભાવ તો શુદ્ધ ચૈતન્ય ધ્રુવ હે. એને ન માનતા, એને ન અનુભવતા, એને ન જાણતા, એ સન્મુખ કી દ્રષ્ટિ નહીં કરતા, પર સન્મુખ ના બહિર્ભાવે ઉત્પન્ન થયેલા પુણ્ય પાપના વિકલ્પો દયાદાન વ્રત ભક્તિ આદિ એ રૂપે હું પરણનારો આજ હું છું એમ માને છે, એનું નામ મિથ્યાત્વ કહેવાય છે. નિમિત્તભાઈ જીણી વાત છે ભાઈ. સમજાય છે કઈ? યદસ આત્મનમ ય દ્રવ્યાંતરભ્ય પૃથક દર્શનમ નિમા તદૈવ સમ્યક દર્શનમ. જો વ્યાખ્યા, હવે સમ્યક દર્શન કોને કહે છે? આને મિથ્યાત કહ્યું. એક ચૈતન સ્વભાવને છોડીને અનેક રૂપના વિકલ્પના રાગ રૂપે પરણમીને રહેવું એનું મિથ્યાત્વ કહેવાય છે. સમ્યક દર્શન, કારણ કે આજ જીવદ્રય ભગવાન આત્મા દ્રવ્યાંતરી બી પ્રસક સકળ કર્મ ઉપાધિથી રહિત જીવું છે, તેવો જ પ્રત્યક્ષપણે તેનો અનુભવ ભગવાન આત્મા જ્ઞાનાનંદ ચૈતન્ય શુદ્ધ સ્વરૂપ છો એવું અંતરમાં શુદ્ધ જ્ઞાયક ભાવનું અંતરમાં એક રૂપે અભેદ રૂપે પરિણમન થવું એના પરિણમનમાં આત્માનું જ્ઞાનથી પ્રત્યક્ષ અનુભવ થવો, આત્મા શુદ્ધ ને આનંદ છે તેમ જ્ઞાનમાં પ્રત્યક્ષ ભાસવો અને તે કાળે તેને આત્માના જ્ઞાનમાં આત્માના આનંદના સ્વાદનું આવવું એને સમ્યક દર્શન કહે છે. સમજાય છે કઈ? જેવો જેવો કર્મ ઉપાધિથી રહી છે જેવું તેવો એમ છે ને. ખરેખર વિકલ્પ પાપના સંબંધના એનાથી રહિત આત્મા જ્ઞાય સ્વરૂપ છે. એમનું એ તત્વ છે ચૈતન્ય. કર્મના નિમિત્તના સંગે ઉત્પન્ન થયેલા ભેદો રાગ પુંજ દયા દાન પ્રસાદી એનાથી રહિત એકનું જ્ઞાન તત્વ છે જેવું છે તેવો પ્રત્યક્ષપણે એનો અનુભવ તેનો અંતરમાં સમ્યક જ્ઞાન સુત જ્ઞાન દ્વારા આત્મા પ્રત્યક્ષ અનુભવમાં આવો એવી સ્થિતિને સમ્યક દર્શન કહે છે. હજી તો કોઈ કેટલા કે સાંભળ્યું ન હોય કે આ સમ્યક દર્શન ની આ રીત છે. હે મૂલચંદજી છે પુસ્તક હે ને હિન્દી હિન્દી. અચ્છા ભગવાન આત્મા બહુ જ ટૂંકીમાં ઘણું સાર એકરૂપ ચૈતન્ય વસ્તુના કર્મના સંગના લક્ષ્ય ઉત્પન્ન થયેલા પંચ પાપ આદિ શુભાશુભ ભાવ એ રૂપે પરિણમન થવું તેનું નામ વિભાવ પરિણમન છે એનું નામ મિથ્યા દર્શન છે. આમ રાગને ઉપાધિથી વિકલ્પથી રહિત જેવું સ્વરૂપ જ્ઞાયક ચૈતન્ય છે તેવો જ જ્ઞાનમાં પ્રતિભાસવો એનું નામ સ્વભાવ પરણતિ છે. એ સ્વભાવ પરણતિની શ્રદ્ધાને સ્વભાવના ભાવની સ્વભાવ પરણતિમાં પ્રતીત થવી તેને સમ્યક દર્શન કહે છે. સમજાણું કાંઈ હું વિભાવ પરણતિને મિથ્યાત કહ્યું. ભગવાન આત્મા ચૈતન્ય શુદ્ધ સ્વરૂપ સર્વજ્ઞ પરમેશ્વરે જે સબનનું નામ દીઠો ઓગ લખણો નિચમ જાનન દેખન જેનું ત્રિગાવ લક્ષણ ને સ્વરૂપ છે એવો ન જાણતા રાગ આદિ પુણ્યાદિ પાપાદિના વિકલ્પની રાગ સહિતનો અનુભવ તે વિભાવ પરણતી છે એનું નામ મિથ્યાત છે. શુદ્ધ ચૈતન્ય સ્વભાવ કર્મ અને કર્મના નિમિત્તે થતા પંચપાપના વિકલ્પો રાગ કે ગુણગુણીના ભેદરૂપ ઉત્પન્ન થતો રાગ આ ગુણી અનંત ગુણનો પિંડ છે અને આ ગુણ છે એવો જે ભેદરૂપ વિકલ્પ થાય રાગ એનાથી પણ એ ભિન્ન છે એવા જ્ઞાયકના ભિન્નપણાના ભાનમાં શુદ્ધ ભાવ શુદ્ધ જ્ઞાન દ્વારા આત્માનું પ્રત્યક્ષ થવું એ પ્રત્યક્ષની પર્યાયમાં પ્રતીત થવી આ આત્મા શુદ્ધ છે એને સમ્યક દર્શન કહે છે. આમાં સમજાયું છો ભાષા ગુજરાતી પણ એ મારા થોડું ધ્યાન રાખવું ઘણા તો ગુજરાતી હોય છે ને હિન્દી તો ક્લાસમાં ચાલ્યું 20 દી જે કે હિન્દી ક્લાસ ચાલ્યો ને એમાં 20 દી હિન્દી હવાનું કારણ કે એ સારી હિન્દી સાંભળે જેને સમજવું પછી કઈ આખો હિન્દી લે સદાય કારણ કે હિન્દી તો હોય જ તે સદાય જેને હિન્દી સાંભળવું હોય એ ક્લાસમાં આવવું ક્લાસ પૂરો થયો મજા આવ્યા બહુ જ ટૂંકી ને ઘણી સચ વાત વિતરાગ પરમેશ્વરે સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથે કહેલી ફરમાવેલી ભાઈ આત્મા તો એકરૂપ અનંત ગુણનો પિંડ એવું ચૈતન્ય સ્વરૂપ તો અભેદ એકાકાર છે એવા ભગવાન આત્મામાં ભેળસેળ રાજપુણ પાપનો ભેળસેળ કરીને ભેળસેળ ક્યાં કહેતા મિલાવટ એમ બોલો થોડું મિલાવટ પુણ પાપના દયાદાનના વિકલ્પની સાથે મિલાવટ કરીને આત્માને અનુભવવો એનું નામ વિવાહ પરણતી ને એનું નામ મિથ્યાતો છે. હા 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 તે આત્માને સદન રાજ ને પુણ્ય ને નિમિત્ત થી પર દ્રવ્યાંતરી ભ પ્રથક એમ સમજાય. દ્રવ્યાંતરી ભ પ્રથક જો છે ને, દ્રવ્યાંતરી ભ પોતાના દ્રવ્ય શુદ્ધ ચૈતન સિવાય દ્રવ્યાંતર અનેરા દ્રવ્ય, અનેરા એટલે કર્મ શરીર પુણ્ય પાપ રાજ આદિ અનેરા દ્રવ્ય થઈ, સમજાય છે કાંઈ? દ્રવ્યાંતરે ભ્યો પોતાનું ચૈતન દ્રવ્ય જે જ્ઞાય શુદ્ધ છે એનાથી દ્રવ્યાંતર નામ બીજા અનેરા દ્રવ્યો એટલે દયાદાન વ્રત ભક્તિ શુભ વિકલ્પ રાગ એ અનેરું દ્રવ્ય છે, અન્ય દ્રવ્ય છે, એનાથી પ્રથક, એનાથી ભિન્ન ભગવાન. સમજાણું કાંઈ? એનું પણ પ્રત્યક્ષપણે તેનો અનુભવ, હા, એ જ્ઞાનનું જ્ઞાનની દ્વારા પ્રત્યક્ષ થઈ જવું, સ્વસંવેદનમાં જ્ઞાન પ્રત્યક્ષ થાય, આ શુદ્ધ આત્મા એને રાગનો આશ્રય નહીં, મનનો આશ્રય નહીં, એકલા ચૈતન્યનો આશ્રયથી જે પ્રગટ દશા તેને અહીંયા પ્રત્યક્ષ શુદ્ધ જ્ઞાનને મતીને પ્રત્યક્ષ કહેવામાં આવે. જેવા શૌચ ધર્મ ને ચોથે દી આવા શુદ્ધ ઉપયોગ આવ્યો મુનિ, શુદ્ધ ઉપયોગમાં રમે મુનિ, જો આવું તો રાસાધર લખે છે આ કે નહીં, શુદ્ધ ઉપયોગ તો મુનિ ને હોય, શુદ્ધ ઉપયોગ આઠ માંથી શરૂ થાય, હા એ શુદ્ધ ઉપયોગ પોતે આશ્રાધર કરે, સાધુ શુદ્ધ ઉપયોગ વાળા જ હોય, શુદ્ધ ઉપયોગમાં રમે એને સાધુ કહેવાય. અહીંયા પ્રત્યક્ષ જ્ઞાન ને અનુભવે તેને સંકિતિ કહેવાય. ભાઈ આ વાત એવી છે, બહુ શાંતિની વાત, આ વાદ વિવાદ થી વાત નથી, વાદ વિવાદ એ પાર પડે એવું, ચૈતન્ય ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે એવો આત્મા જોયો એવો બીજા બીજા મતમાં અને મતમાં એ હોઈ શકે નહીં, અને સર્વજ્ઞના મતમાં પણ સર્વજ્ઞ કયો એવો વિકલ્પ દ્વારા જે નિર્ણય કરે ત્યાં સુધી સમ્યક દર્શન નહીં. તોતેર ગાથમાં આવ્યું છું, તોતેર આપણે જયપુર કરતા કર્મની પોતેર ગાથ લઈ લીધું, ભગવાન આત્મા સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વરે જે પ્રગટ પર્યાય પૂર્ણ જોયો અને એવો આત્મા છે એમ બધાને કહ્યું, ભગવાને કહ્યો એવો પૂર્ણ આનંદ ગુણનો પિંડ સર્વજ્ઞ સ્વભાવી પૂર્ણ આનંદ સ્વભાવી એવો અભેદ આત્માને વિકલ્પ નામ રાગ મિશ્રિત વિચારથી નિર્ણય કરવો કે આવો આત્મા સર્વજ્ઞ કહે છે એવો આવો હોય તો પણ હજી સમ્યક દર્શન નહીં. અમૃત નહીં, હજી ચોથા ગુણસ્થાન ની વાત ચાલે છે, સાવક તો પાંચમે પછી, મુનિ તો છઠ્ઠે આઠમે પછી, તો ક્યાંય રહી ગઈ વાત. હા, પ્રત્યક્ષપણે તેનો, તેનો એટલે કર્મ ઉપાધિ ને રાગ ઉપાધિ રહીત એવું જે આત્મતત્વ, તેનો જેવો છે તેવો જ, જેવું છે તત્વ તેવો જ, જેવું છે તત્વ અને તેવો જ પ્રત્યક્ષ પણ અનુભવ, જેવું છે એવું તત્વ અને તેવો જ પ્રત્યક્ષ પણ અનુભવ એમ, તે નિશ્ચયથી સમ્યક દર્શન છે, એ સચ્ચ દર્શન છે, એને સાચું સંકેત કહેવામાં. એટલે જીવ અધિકાર છે ને, જીવ જ્ઞાય પૂર્ણ ભેદ છે તેની દ્રષ્ટિ થવી તેને જીવનો અધિકાર, આવા જીવને માને અનુભવે તેને સમ્યક દર્શન કહે, એ જીવનો અધિકાર છે. રાજાદી પુંજાદી ભેળવીને એ જીવનો અધિકાર નથી. હારી વાત, લોકો બસ જાઓ કે દેવગુરુ શાસ્ત્રને શ્રદ્ધા કરો, સંકેત. હવે વ્રત લઈ લો, જાઓ સંકેતો છે, વ્રત લ્યો, ચારી લ્યો. ક્યાં હજી ઠેકાણા વ્યવહાર શ્રદ્ધાના ઠેકાણા નથી તારા, સમજાણું કઈ? ભાવાર્થ આમ છે, સમ્યક દર્શન જીવનો ગુણ છે, ત્રિકાલિક આત્માનો સમ્યક દર્શન નામનો ગુણ છે. એ ગુણ સંસાર અવસ્થામાં વિભાવરૂપણનો છે. સંસાર અવસ્થામાં એ સમ્યક દર્શન ગુણ પર્યાયમાં વિખ્યાત રૂપે પરિણમો. બહિર અંતર સ્વભાવની બુદ્ધિને છોડી બહિર્બુદ્ધિએ રાગાદી બુદ્ધિએ પોતાને માન્યો છે, એનું અસ્તિત્વ રાગાદી હું છું એમ સ્વીકાર્યું છે. એ વિભાવનું પરિણમની વિખ્યાત સમ્યક દર્શનનો વિપરીત મિથ્યાત રૂપી પરિણમન છે. સમજાણું કાંઈ? એ જ ગુણ જયારે સ્વભાવ રૂપણ મેં જોવો, માથે કીધું થોડું વિભાવ રૂપણ મેં તે મિથ્યાત છે, પછી સમ્યક દર્શન સતત છે. ત્યાં આગળ સ્વભાવ ઉત્પન્ન પાછા બાકી રહી ગઈ છે, કાંઈ નાખી. તે જ ગુણ જયારે સ્વભાવ રૂપણ મેં ત્યારે મોક્ષ મારે છે. માલ માલ માખણ ની વાત છે. સાંભળ્યું નમળે, માન્યું નમળે, ભૂલશું માની બે એમને બસ જાઓ. એ આપણે આ છે સમય દર્શન છે. આપણે દેવગુરુ શાસ્ત્ર માનીએ છીએ, આપણે ક્યાં બીજાને માનીએ છીએ? નવતત્વ ને ઓળખીએ છીએ બસ. નવતત્વ પાછા ખોટા માનતો હોય, અજીવનું આત્મા કરી શકે પુણ્ય પરિણામથી આત્માને ધર્મ થાય, તો એ હજી નવતત્વ નહીં, શ્રદ્ધાના ઠેકાણા ન મળે. સમજાણું કાંઈ? એ ગુણ જયારે સ્વભાવ રૂપણ મેં ત્યારે મોક્ષ માર્ગ છે. સ્વભાવ રૂપણ મેં સમ્યક દર્શન તે કાળે મોક્ષ માર્ગ છે. એ સમ્યક દર્શન તે કાળે મોક્ષ માર્ગ છે. સમ્યક દર્શન માં દર્શન જ્ઞાન ચારિત્ર ને આવી ગયા. આત્માનો અંતરમાં પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા અનુભવમાં આત્મા આવવો અને સાથમાં અતિન્દ્રિય આનંદ નું વેદન આવવું, એની સાથમાં એની પ્રતીક અને સ્વરૂપ આચરણ સ્થિરતા અને સ્વજ્ઞાનનું વેદન, એટલે જ્ઞાનનું જ્ઞાન, જ્ઞાનની પ્રતીત અને આત્માનું સ્થિરતા, એ ત્રણેય સમ્યક દર્શન માં આવી જાય. જે રીત જાણી ન હોય એ પ્રયોગ કઈ રીતે કરે? હાલે આપણે માટે થઈ રહ્યા સમજ્યા વિના જાઓ, થઈ ગયા નગન સાધુ, લુગડા કાઢીને ગયા નોડા જણ. હા હા હા, મારી ક્રિયા બાપુ, હજી તો ગ્રહિત મિથ્યા પડ્યા છે, ક્યાંથી સાધુ થયો? સમજાણું કાંઈ? જેના હજી અક્ષર મૂળ ગુણ ના ઠેકાણા નથી સાધુ માને, તો ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છે. અગ્રહિત તો છે અનાદિનો, ગ્રહિત ભી હે ભેગા, નયા નવું નવું ગ્રહણ કર્યું છે. હા હા, આખી વાત થાય. વિતરાગ નો માર્ગ જો કહીએ મુજ નહીં, એ બધા સંપ્રદાયમાં તમે જન્માય પણ એને શું થઈ ખબર નથી. હવે બધા થયા ને, સાંભળ્યું તો કે દી મુજ નહીં. બરાબર, આત્માની દ્રષ્ટિ અનુભવ થાય તો પછી નવ તત્વ ના વિકલ્પો ને વ્યવહાર સમ્યક દર્શન એ રાગ છે. એકતા તૂટ્યા પછી જે ભેદતા નો ભાવ આવે તેને વ્યવહાર સંકેત કહેવાય. વ્યવહાર સંકેત સંકેત નથી, એ તો રાગ છે. રાગ છે તેને સંકેત કહેવો, એ સંકેત ની પર્યાય નથી. ખરીને ન્યાય સમજો. હા બોલો, ધ્યાન રાખો. ભાઈ ના પ્રશ્ન એમ છે ને, ભાઈ વ્યવહાર સંકેત શું કરી? જો ભાઈ, આત્મા છે ને એ અનંત ગુણ નો શુદ્ધ પિંડ છે. હવે એમાં એક સમ્યક દર્શન નામની શક્તિ ટીકાળી પડી છે. હવે એને જયારે પુણ્ય ને પાપ વિકલ્પ આદિ મારા એમ અનુભવે છે, તેને એ ગુણ ની વિપરીત મિથ્યા પર્યાય છે. અહીંયા એક વાત, અને જયારે આત્માના શુદ્ધ ચૈતન્ય અનુભવે પ્રત્યક્ષપણે વેદી ને આનંદ નું વેદન કરીને પ્રતીત કરે, ત્યારે સમ્યક દર્શન ની અવળી સમ્યક પર્યાય છે. ઓલી અવળી હતી, આ અવળી છે. હવે ત્રીજી પર્યાય સમ્યક દર્શન હોઈ શકે નહીં. શું કહ્યું? આત્મામાં સમ્યક દર્શન નામનો અતિકાળ એક શ્રદ્ધા નામનો ગુણ છે. એ ગુણની વિપરીત અવસ્થા આ નવ તત્વના ભેદની શ્રદ્ધાનો અનુભવ એને મિથ્યાત્વ કહે છે. એ મિથ્યાત્વ શ્રદ્ધા ગુણની વિપરીત પર્યાય છે. એક વાત હવે આત્માના અંદર અનુભવમાં અહીં આવ્યા સંગત કીધું. શુદ્ધ ચૈતન મૂર્તિ મતિ શુદ્ધ જ્ઞાન દ્વારા પ્રત્યક્ષ થઈને વેદન થઈને આ પ્રતીક આવી એ સમ્યક દર્શનની સવળી સમ્યક પર્યાય છે. અને ત્રીજી પર્યાય કોઈ હોઈ શકે નહીં સમ્યક દર્શન. હે બસ દોઈ હોતી કા ઉલટી ને કસ ઉલટી. હવે વ્યવહાર કેમ કયો એ પ્રશ્ન મુચન ભાઈ. હવે શું કેમ કહ્યો? સમ્યક દર્શન ની ત્રીજી પર્યાય હોઈ શકે નહીં. સમજાય છે? ક્યાં વિખ્યાત પર્યાય અને ક્યાં સમ્યક પર્યાય, બે સિવાય થઈ જાય એની અવસ્થા હોય નહીં. હવે જયારે સમ્યક દર્શન ની સવળી પર્યાય થઈ વિખ્યાત પર્યાય છે ત્યારે તો વ્યવહાર સંકેત પણ કહેવામાં આવતું નથી. કારણ કે એટલો મિથ્યાત્વ છે, નવ તત્વનો અનુભવ છે, એને આત્માની શ્રદ્ધા અનુભવનું ભાન નથી. મનપાપની દયાદાન વિકલ્પથી મારું કર્તવ્ય છે એમ મિથ્યાત્પણે પ્રણમે છે એને તો નિશ્ચય સમ્યક દર્શન નથી, વ્યવહાર સમ્યક દર્શન નથી. હવે વ્યવહાર સમ્યક દર્શન કેમ કહેવાય ને કોને હોય? જેને આત્માના શુદ્ધ ધ્રુવ જ્ઞાયકનું અભેદ આત્માના આનંદના સ્વાદનું વેદન થયું છે અને પ્રત્યક્ષ આત્મા જણાણોનું સમ્યક દર્શન થયું એ નિશ્ચય સંકેત. પણ સાથમાં હજી નવ તત્વના વિકલ્પ વાળી શ્રદ્ધા છે, ભેદ વાળી શ્રદ્ધા છે, એ રાગ છે. એ રાગને વ્યવહાર સંકેત કહેવાય, સંકેતની પર્યાય નથી. રાગની દશા એને વ્યવહાર સંકેતનો આરોપ કરીને અને નિશ્ચય છે એનો આરોપ કરીને એને વ્યવહાર કર્યો. બાકી વ્યવહાર સંકેત વ્યવહાર શું હોઈ શકે? શું હોઈ શકે? સમજાણું કઈ જરી મૂળચંદભાઈ માગતા હતા અંદર થી સમજાણું આમાં ખ્યાલથી કે વ્યવહાર સંકેતો છે ને, વ્યવહાર સંકેતો છે ને બધા બાજુ બાજુ કરતા હોય કે વ્યવહાર સંકેતો છે નહીં, વ્યવહાર સંકેત જ નથી એટલે ખુલાસો કરો પીલો એ મૂળચંદભાઈ. વ્યવહાર સંકેત એટલે શું? ચાલો કહો, વ્યવહાર સંકેત એટલે કોની પર્યાય, ક્યાં ગુણની દશા? નહીં એ તો રાગ છે, વિકાર છે. એને સંકેત કેવું? કેમ કઈ નીચે સંકેત થયું છે એનો આરોપ કરવો માટે એને સંકેત કહે છે. બાકી સંકેત ની પર્યાય છે જ નહીં. બાદ માં એવું નવ તત્વ કી શ્રદ્ધા હે વિકલ્પ વાળી દેવગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધા વિકલ્પ રાગ એને વ્યવહાર સંકેત કેમ કહ્યું? કે ઓલું નિશ્ચય સંકેત છે એની સાથે આવો રાગની મંદતાનો નિમિત્તનો સહચર ભાવ દેખી આનો આરોપ ક્યાં કર્યો? એ વ્યવહાર સંકેત છે. પણ જેને નિશ્ચયનું ભાન નથી એને વ્યવહાર ક્યાંથી આવ્યો? કારણ વ્યવહાર સંકેત કોઈ શ્રદ્ધા ગોની પડ્યા છે જ નહીં. સમજું નહીં, સમજાણું કાંઈ. સમજવાજો, અત્યારે ગોટો મોટો હાલે છે ક્યાં બધા વ્યવહાર સંકેતો છે ને દેવગુરુ શાસ્ત્ર માને છે બધા. અને મને વ્યવહાર સંકેત ક્યાં કેવો? વ્યવહાર સંકેત જ હોય નહીં. વ્યવહાર સંકેત તો નીચે એક જ સંકેત હોય. સંકેત બે પ્રકારના હોય નહીં, એનું કથન બે પ્રકારનું હોય. હે? અને પણ સમ્યક દર્શન વિના વ્યવહાર કેવો કોને? કારણ કે કહ્યું ને કે સમ્યક દર્શન ની ગુણની પર્યાય બે, તો બે લીધી વાત અહીંયા કે અનાદિનો મિથ્યાત્પણે પ્રણમેલો દયાદાન વ્રત ભક્તિના પરિણામથી હું મારું કર્તવ્ય છે દ્રષ્ટિ ત્યાં બહિર ઉપર પડી છે એનો અનુભવ છે એ મિથ્યાત્ છે. એ સમ્યક દર્શનની ઉલટી પર્યાય છે. અને અહીં આત્મા જ્ઞાય શુદ્ધ ચૈતન છે, પોતાના જ્ઞાનની પર્યાય આમ વાળીને પ્રત્યક્ષ એનું પ્રતિત્વથી ભાન કર્યું છે. આત્માનો ભેગો સ્વાદ આવ્યો છે, શુદ્ધ જ્ઞાન પ્રત્યક્ષ થઈ ગયું છે, રાગને મનનો આલમન રહ્યું નથી એવા અનુભવમાં પ્રતીત થવી તેને સમ્યક દર્શન આખી પર્યાય શ્રદ્ધા ગુણની કહે છે. એની સાથે પૂર્ણ વિતરાગ નથી માટે દેવગુરુ સાચા દેવ સાચા ગુરુ સાચા શાસ્ત્ર અને નવ તત્વ છે તેવા ભેદવાળી વિકલ્પની શ્રદ્ધા એ રાગી. પણ એ રાગને વ્યવહાર સંકિતનો આરોપ આપીને સંકિતનો આરોપ આપીને વ્યવહાર થયો. બાકી સંકિત ગુણની પર્યાય છે નહીં. સમજાણું કાંઈ? હે, આ મોટા મોટા વાળા મારા ઘણા ઘણા એમ કે વ્યવહાર સંકિત તો છે ને અમારે, પણ વ્યવહાર ક્યાંથી તારે આવ્યો? વ્યવહાર સંકિત વસ્તુ ન હોય. પ્રાપ્ત નહીં, સંકિત એક જ હોય છે, નીચે એક જ સંકિત હોય. સંકિત બે પ્રકાર છે જ નહીં, પણ બીજો પ્રકાર કેમ કયો કે નિશ્ચયનું ભાન અનુભવનું થયું ત્યારે રાગ ભાગ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનીનો છે. તો એ રાગ છે તો ચારિત્ર ગુણની ઉલટી વિપરીત પર્યાય એને સંકિત કહેવું. એ આનો આરોપ કરીને કે નીચેની હારી છે માટે માટે નીચે નથી ત્યાં આરોપ કરવો કોને, સહજ નથી એને કહેવું કોને? સમજાણું કાંઈ? મૂળમાં ખોટો છે આ. એ તો ખુલાસોથી કર્યો ન કર્યો કે અનાદિનો જીવ નવ તત્વનો અનુભવ છે, વિભાવ રૂપે પરિણમો છે, તે મિથ્યા છે. એ સંન્યક દર્શનની ઉલટી ફર્યા કીધી. પછી દ્રવ્યાંતરિભ્ય દર્શનમ પ્રત્યક્ષ અનુભવ તે નીચે સંન્યક દર્શન છે. એ સંન્યક દર્શનની હોય ફર્યા કીધી. બસ બે જ વાત કરી છે, વ્યવહારની વાત અહીં કરી. પણ વ્યવહારની આવે ક્યારે? આત્માનો અંદર અનુભવ પ્રત્યક્ષ થઈ આત્મા આનંદનું વેદન કરી આ આનંદનો અંશ જે છે તે આખો આનંદ છે, આખો આનંદ છે, આખો સુખ છે એવી પ્રતીત થઈ ત્યારે એના નવ તત્વના ભેદવાળી શ્રદ્ધા કે દેવગુરુ સાચા દેવગુરુ સાચનો રાગ છે. રાગ ચારિત્ર ગુણની ઉલટી પર્યાય તેને વ્યવહાર સંકિત કેમ એ ઉપચારથી કથન. સમજાણું કાંઈ? એટલું સ્પષ્ટ કેમ ગુણ? એ ગુણ જયારે સ્વભાવનું પણ મેં ત્યારે મોક્ષ માર્ગ છે. જો એટલે ત્રણેય આવી ગયા. હા, આ પૂછીએ આના સંગકત ભાવ થતા નૂતન જ્ઞાનાવરણાદી દ્રવ કરાશ્ર મટે છે. ભગવાન આત્મા અબંધ સ્વરૂપી પ્રભુ એની દ્રષ્ટિમાં જયારે આવ્યો એટલે દ્રષ્ટિ અબંધ પરિણામ વાળી પ્રગતિ. અબંધ પરિણામ કહો, નિશ્ચય સંગ દર્શન કહો. અબંધ સ્વરૂપની દ્રષ્ટિ તે અબંધ પરિણામ રૂપરણમી એ પ્રણમતા એને નવા કર્મ નો બંધ થતો. કારણ કે અબંધ સ્વરૂપ છે ટીકાવી એનું પરિણમન અબંધ દ્રષ્ટિનું થયું. અબંધ દ્રષ્ટિના પરિણમનમાં બંધનનો ભાવ છે માટે એને આઠ કર્મ આવતા એમ કે છે. વસ્તુ અબદ્ધ છે, મુક્ત છે, પર્યાયમાં મુક્તિ થાય છે. વસ્તુ તો અબદ્ધ છે, મુક્ત છે, પર્યાયમાં મુક્તિ થઈ તેને મોક્ષ કહે છે. વસ્તુ તો મુક્ત ન હોય તો વસ્તુ મુક્ત તો મુક્ત કે વસ્તુ બંધ હોય, વસ્તુને બંધ હોય તો વસ્તુ અવસ્તુ થઈ જાય. જેની જેની વાત છે, વસ્તુ જે છે શુદ્ધ ચૈતન ધન એને બંધ હોય તો એનો અર્થ થયો કે વસ્તુ અવસ્તુ થઈ ગઈ. અવસ્તુ થતી એટલે એ બંધ થાય નહીં. દરેક ભાઈ મગજને અંદર કઈ ભાવના ખ્યાલમાં આવવો જોઈએ કે એક સમયની પર્યાય સિવાયનું ધ્રુવ છે ને, ધ્રુવ સત્વ આખું એને બંધ શું? એને બંધ નો અર્થ શું? કે એ વસ્તુનો અભાવ થાય તો બંધ કહેવાય. એ વસ્તુનો અભાવ થાય એ વસ્તુ ભાવરૂપ છે. બસ ભાવરૂપ છે એટલે મુક્ત છે. પર્યાયમાં બંધન છે રાજપુણ્યની પર્યાયમાં એનાથી સ્વભાવનો આશ્રય લઈને એ બંધથી મુક્ત થવું પૂર્ણાનંદની પર્યાય પ્રગટ થવી, એના પર્યાયમાં મુક્તિ થાય. મુક્ત પણ ન હોય તો પણ એ વસ્તુ મુક્ત, એક સાલ સિદ્ધાંત કે વસ્તુ એટલે, વસ્તુ એટલે અનંત જ્ઞાનનું સત્વ, દર્શનનું સત્વ, અનંત ગુણનું સત્વ. હવે એ સત્વ સ્વરૂપ એને બંધ શું પણ, એટલે એક સમયની પર્યાયમાં રાગમાં એટલો એ બંધ છે. વસ્તુ બંધ હોય નહીં, વસ્તુ તો બંધ સ્વરૂપ ટીકાળ છે. પણ છૂટેલ છું, વસ્તુ તો છૂટેલ છૂટીએ તો છૂટ છે, અબંધ સ્વરૂપે છે. પર્યાયમાં રાગની એકતા માનીને બંધભાવ પર્યાયમાં ઉભો કર્યો છે. એ સ્વભાવનો આશ્રય લઈને પર્યાયમાં બંધનો નાશ થઈ અને પૂર્ણ મુક્તિ પર્યાયમાં થાય તેને મોક્ષ કહેવામાં આવે. સમજાણું કાંઈ? હે, પણ વ્યવહાર સમ્યક દર્શન ક્યાં ગુણ ની પર્યાય છે તને ખબર? ખબર ન મળે, દ્રવ ગુણ પર્યાય ની ખબર ન મળે. વ્યવહાર સમ્યક દર્શન એ વસ્તુ છે કે નહીં, તો વ્યવહાર સમ્યક દર્શન શું, દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય? તારે કે પર્યાય તો ક્યાં ગુણ ની પર્યાય? રાગ છે, રાગ સમકી તો રાગ છે, ગુણની સમ્યક દર્શન ની પર્યાય છે જ નહીં. પણ એ રાગને વ્યવહાર કેમ કહેવામાં આવે, ક્યારે કહેવામાં આવે, કે અહીં નિશ્ચય સમ્યક દર્શન અનુભવ થયો, વેદન થયું, પ્રતીત થઈ, પછી જે રાગનો ભાગ રહ્યો એ ચારિત્ર સમ્યક દર્શન ની પર્યાય નથી. પણ રાગને વ્યવહાર સંકેતનો આરોપ કરીને વ્યવહાર સંકેત કહેવામાં આવે, એ પર્યાય સમિત ગુણની નથી. ઉલટી કે સુલટી સમિત ગુણની પર્યાય નથી. વ્યવહાર સંકેત કઈ સમ્યક દર્શનની ઉલટી પર્યાય નથી, તેમ સુલટી તો છે જ નહીં. સમજાણું કાંઈ? ભાઈ પ્રશ્ન હાલે કે નહીં, પ્રશ્ન હાલે કે વ્યવહાર સમકી છે, વ્યવહાર સમકી છે. શું કહો? આત્મામાં અનંત ગુણ છે, એ દ્રવ્ય છે, આત્મા દ્રવ્ય એટલે વસ્તુ, એના અનંત ગુણ છે અને એની અનંત ગુણ ની પર્યાય છે. પર્યાય એટલે અવસ્થા. તો હવે વ્યવહાર સમકી ક્યાં ગુણ ની પર્યાય? કહો, પર્યાય એટલે અવસ્થા. ભગવાન ને કઈ ખબર ન મળે કઈ નઈ, વ્યવહાર સમકી વ્યવહાર હું પણ માંડી તે આંધળે ભાન ન મળે કઈ તત્વ નહીં. વ્યવહાર શ્રદ્ધા ની, વ્યવહાર શ્રદ્ધા એટલે કે કેવું દ્રવ, કેવો ગુણ, કેવી પર્યાય, કોને સમજીત, કોને સાજીત, એની હજી ખબર ન મળે ને વ્યવહાર સમજી થઈ ગયા. સમજાણો કાંઈ? આ તો ઈ કહે છે, અહીં તો વાત એ આવી ને કે સમ્યક તો ભાવ થતા નૂતન મોક્ષ, નૂતન જ્ઞાનાવરણાદી દ્રવ કરાશ્રમ મટે છે, પૂર્વબદ્ધ કર્મ નિદ્રે છે. ભગવાન આત્મા એનું જે સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય, હું શુદ્ધ કહો કે અબદ્ધ કહો, અશુદ્ધપણાના બંધન પણ હોય છે. પર્યાયમાં અશુદ્ધતાથી બંધન ભાવ બંધ છે, કર્મ તો દ્રવ બંધ ભીન છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય ધન, વિજ્ઞાનનો ધન, એવું જે એનું સ્વરૂપ, એનો જે પર્યાયમાં અવસ્થામાં પ્રત્યક્ષ જ્ઞાનનું વેદન થઈને પ્રતીત અનુભવમાં થવી, તે સમ્યક ગુણનો સમ્યક ભાવ છે. એ થતાં નવા કર્મ બંધાતા નથી, જૂના કર્મ ધરે છે. આ તો અબંધ સ્વરૂપની દ્રષ્ટિ, અબંધ પરિણામે વિતરાગી દ્રષ્ટિ થઈ, વિતરાગી પરિણામથી નવા કર્મ આવે નહીં, વિતરાગ પરિણામથી જૂના હોય ચડી, એમ સિદ્ધ કરવું છે. એની આ ત્રણેય છે એમ સિદ્ધ કે છે. જો તેથી મોક્ષ માર્ગ છે, એ સમ્યક તત્વ થતા મોક્ષ માર્ગ છે. પુસ્તક તમારી સામે રાખ્યા છે તો અને કેટલા છપાઈ ગયા, કેટલા છપાના 2000 કે છપાના થયો, ગુજરાતી 3300, હિન્દી કેટલા, કેટલા છપાના આવે, ઘરે ઘરે જાયું છે. હવે તો વાંચે નહીં, વિચાર કરે નહીં, સ્વાધ્યાય કરે નહીં અને પોતાની પકડ મૂકે નહીં. અનાદિનું છે એમ છે. હતોડો થઈ જાય છે પાપ નો, વિચાર નું બંધન થઈ જાય છે. ઊંધી શ્રદ્ધા થઈ જાય, વકડો થાય, વકડો સમજ્યા ને, આપે દાર માર્ગ વિચાય ને, પૈસા વેચાય છે માર્ગ મિથ્યાસ નો, લોકો લે છે, હાલો આ હતી શ્રદ્ધા, હારો આ માર્ગ કે માર્ગ મિથ્યાસ વેચાય છે. વકરો સમજતા ને, વકરો પૈસા તમે લો છો ને કાનપુર માં, એ વકરો કહેવાય અમારી ભાષા, વકરો સમજ, વકરો છે. વિક્રી કરીને વકરો એ ઠીક લાગે છે, વિક્રી વિક્રીના પૈસા આવે ને. આજ કેટલો વકરો થયો 500 નો, 1000 માં ગલ્લે બેસી ને, ગલ્લે બેઠો હોય ને, કેટલા 1000 નું ખેપ્યું, 2000 નું ખેપ્યું, સોભાલાલ ને એટલું બધું નહીં, એને તો લાખો નું, પછી પછી 1000 10000 આવે ત્યાં. હું સમજાય છે, કેટલો વકરો થયો આજ, કેટલા પૈસા ખવાલા, કે અહીં કેટલું કે છે હાથો સાંભળ્યા વિના નું, જે ખોટો સાંભળ્યા નો કેટલો વકરો થયો, કે મિથ્યાત નો વકરો થયો, મિથ્યાત નો વાપ. હે ખબર નથી ભાઈ, નથી ખબર શું થઈ કોને ક્યાં, એ ખબર ન મળે એમને, આંધળે આંધળું ફૂટાય કે છે. શું કે છે કે આત્માનો શુદ્ધ સ્વભાવ તેનો સમ્યક દર્શન પ્રતીતમાં ભાનમાં ભાતમાં પ્રતીત થઈ એને મોક્ષ માર્ગ કહે છે. કેમ કે તેવા સમ્યકમાં પરિણામ થતા નવા કર્મ તો આવે નહીં અને જૂના કર્મ જરી જાય માટે તે સમ્યક પરિણામને મોક્ષ માર્ગ કહેવામાં આવે. અહીં કોઈ આશંકા કરશે, અહીં કોઈ આશંકા કર, આશંકાઓ શંકા એમ નહીં, કેમ છે મને નથી, નહીં સંકિતમાં ત્રણેય મોક્ષ માર્ગ ક્યાંથી મારી દીધા, સમ્યકમાં તો એક હોય, ત્રણ ક્યાંથી આવ્યા, મોક્ષ માર્ગ તો ભગવાને સમ્યક દર્શન અનુસારી ત્રણ કયા છે, અને તમે તો એક સમ્યક ભાવ થયો ત્યાં મોક્ષ માર્ગ થયો એમ કહી દીધું. મોતીલાલજી હે શંકા કરે છે, તેથી મોક્ષ માર્ગ સમ્યક તો ભાવ તે મોક્ષ માર્ગ છે, મિથ્યાત ભાવ તે બંધ માર્ગ. ત્યારે કોઈ શંકા કરે આશંકા, મોક્ષ માર્ગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેયના મળવાથી થાય છે. મોક્ષ માર્ગ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એમ ઉમા સ્વામીએ કહ્યું ને, એ વસ્તુનું સ્વરૂપ છે. એકલો સમ્યક ભાવ થયો ત્યાં મોક્ષ માર્ગ, એમ આશંકા, આશંકાઓ આપની વાત ખોટી છે એમ નહીં, પણ મને મોક્ષ માર્ગ તમે સમ્યક ભાવ થતા કીધો મને સમજવો મનો આવ્યો, કારણ કે મોક્ષ માર્ગમાં તો સમ્યક દર્શન સમ્ય જ્ઞાન સમ્ય ચારિત્રની આનંદની ફિરતા રમણતા હોય, પણ દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેયની એકતા એને મોક્ષ માર્ગ કહે છે. આપે તો સમ્યક ભાવને મોક્ષ માર્ગ કહ્યો, સમજાણું, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેયના મળવાથી થાય છે. 30મો પ્રશ્ન, ઉત્તર, શુદ્ધ જીવ સ્વરૂપ અનુભવતા ત્રણે છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન ધ્રુવ ખંડ અભેદ આનંદ ખંડ એનો અનુભવ કરતા એને અનુસરીને દશા પ્રાપ્ત થતા સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચાર ત્રણેયમાં છે, અનુભવમાં ત્રણેય છે. માટે કહ્યું અનુભવ રત્ન ચિંતામણી અનુભવ હે રસકું, અનુભવ માર્ગ મોક્ષ નો અનુભવ મોક્ષ સ્વરૂપ. એની કિંમત અનુભવની લોકોને આવશે, કારણ કે એમાં શું અંદર કરે, બહારમાં દેખાય તો બહારમાં દેખાય નહીં, બહારમાં એવી નહીં કે આ કાલ થતો પણ કોણ, મિથ્યાદર્શી ને સમય દ્રષ્ટિ બહારમાં તો એવું ન હોય, અંદરમાં શું, અરે મિથ્યાદ્રષ્ટિને કદાચ બહારમાં નિવૃત્તિ ઘણી હોય સમ્યક દર્શી ને પ્રવૃત્તિ મોટી અરાજની હોય ચક્રવૃત્તિ ની, અને મિથ્યા દ્રષ્ટિ ત્યાગી થયો નિકંબર મુનિ હોય, છતાં મિથ્યા દ્રષ્ટિ છે એટલે રાગ ને અનુભવે છે. રાગ હું છું એ મને ધર્મ છે, આત્મા નો આનંદ શું છે, શું છે એનું ભાન. મહાપ્રવૃત્તિ વાળો મિથ્યા દ્રષ્ટિ છે, અને સમ્યક દ્રષ્ટિ સગન ના રાગ માં પીડ્યો હોય, એની ક્રિયા આટલી ઓળાની પ્રવૃત્તિ ની ઘણી થોડી. બિલકુલ સમ્યક દ્રષ્ટિ તો અબંધ પરિણામે પરિણમી રહ્યો છે, સમજાય છે? ગાય જેની રાગ છે એને અહીં ગૌણ ગણીને અથિરતાનો દોષ છે. એ દોષ તો જ્ઞાતાનું જ્ઞેય છે, સમજાણું? ગાય ભગવાન આત્મા પોતાના આનંદને ન્યાય સ્વરૂપના ભાનથી જાગૃત થઈને જાગ્યો ને ઉઠ્યો, કે છે કે સમ્યક ભાવ મોક્ષનો જ માર્ગ છે. એમાં દર્શન જ્ઞાન ને ચારિત્ર નો અંશ બધું સમાય જાય. કેટલા કે છે ને ચોથે ગુણસા ને સ્વરૂપ આચરણ નો હોય. રામ પ્રસાદજી, રામ 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 સમજણ આયા? કહેતે કે ને બોસ, ચોથે ગુણ સ્થાને સ્વરૂપ આચરણ નો હોય. ભગવાન તને ચોખાની ખબર ન મળે તારી મારે કલ્પના કરવા માંડ્યો. ના ના ના, કઈ ખબર ન મળે. સ્વરૂપ આચરણ ન હોય તો અનંતાનું મંદિર નો નાશ થઈને થયું શું? મિથ્યાત કા નાશ હોકર પ્રતીતિ હોય, અજ્ઞાન કા નાશ હોકર પ્રત્યક્ષ હુઆ, અનંતાનું મંદિર કા નાશ હોકર હુઆ ક્યા? અરે ભગવાન, સ્વરૂપ આચરણ, સ્વરૂપ આચરણ છે એ સ્વરૂપ આચરણ કેમ કે 25 પ્રકૃતિ ચારિત્ર મોહની ની છે. અનંતાનું મંદિર ની આજે 16 અને 9 કસાય, એ 16 ચારિત્ર મોહની ની છે. દર્શન મોહની 3 છે, મિથ્યા મિત્ર ને સમજ. હવે આ ગઈ એ તો ઠીક, પણ આ અનંતાનું ચારિત્ર મોહની ગઈ તો કઈ આવ્યું કે નહીં? એને સંયમ રૂપી ચારિત્ર કેમ હું એમ નહીં? એ તો 5મા ગુણ સ્થાન ની દશા, અંતરના સમ્યક દર્શન ઉપરાંત શાંતિ નો અંદર શેરડો ઉગ્ર થઈ જાય. શાંતિ 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 જે ચોથા ગુણસ્થાનમાં સ્વાર્થસિદ્ધ દેવ ને નથી, સ્વાર્થસિદ્ધ ના દેવ ક્ષાય સંકિત ને જે શાંતિ નથી, એવી શાંતિ 5મા ગુણસ્થાન માં એથી વધી જાય. પ્રવૃત્તિ ઘણી હોય 12મા, ચોથા સ્વાર્થસિદ્ધ ના દેવ ને પ્રવૃત્તિ કઈ નથી, આર નહીં, પાણી નહીં, સ્ત્રી નહીં, કુટુંબ નહીં, વેપાર નહીં, ધંધા નહીં. ચોથું ગુણસ્થાન છે. 5મા ગુણસ્થાન નો વેપાર મોટા હજારો વાહન ને અબજો ના વેપાર કરતો હોય, દેખાય કરતો હોય ને દેખાય, સમજાણું? કાય જગત ને તત્વ ની ખબર ન મળે. એ અંદર માં વિકલ્પ થી નિવૃત્તિ ને નિર્વિકલ્પ અનુભવ ના પ્રતીત માં અનુભવ ના વેદન માં પીડ્યો છે. અબંધ પરિણામ નું જેને ઉગ્રપણે પ્રણમન થયા કરે છે, એવો છે કે સ્વાસ્થ્ય ના દેવ ને પ્રવૃત્તિ નથી, જાય સંકૃતિ છે, એકાવતારી છે કે બધા, છતાં એના કરતા 5મા ગુણસ્થાન વાળો પ્રવૃત્તિ નો ગણ્યો હોય છતાં એનાથી શાંતિ આ વધારે છે. અંદર ના પરિણામ ને આધારે પ્રવૃત્તિ નિવૃત્તિ નું માપ છે. હાથ કસાય કા વાવાય પંચમ ગુણસ્થાન એને સાવક કહીએ. વાડામાં માને સાવક છે કોણ ના પાડે, કોથળીમાં કર્યાતા ને નામ આપે હાતર નું કઈ કરવા ઘટી જાય, કરવા કર્યાતા કર્યાતા સમજે ચલાવ્યા સાવ ચરાતા એક વાર આવ્યું સમજી લેને પછી. હા હા, કે છે ભગવાન તારી લીલા તો જો, એ ભગવાન પોતાના સ્વરૂપ ને ભૂલીને પછી ભલે 9મી દ્વિત જાય એવું નિગંબર સાધુ થાય, 28 મૂળગુણ એવા પાવે એને માટે ચોખા કરીને આ પ્રાણ જાય તો નડી, સમજાણું? કાંઈ અને એને માટે પાણી બનાવે હવા તો મહાપાપ મહાપાપ ને, એને ખબર છે કે મારી માટે બનાવ્યું પાણી 10 રજમણ ક્યાંથી લાગ્યા? એ ક્યાં કરતો કે મહાધર્મ છે મોટો, અને લેન દેનાર બે પાપ ને બાંધે છે. અને માને ધર્મ હે શું કરે મિથ્યાત ની ભૂલ મળી. આ તો આવા સાવ પંચમી સંસ્થાનમાં પ્રવૃત્તિ બહાર એટલી દેખાય પણ અંદરમાં બે કસાયના અભાવની શાંતિ વેડે છે. સમજાય છે? એને બાળ રત્ના વિકલ્પ આવે એને આશ્રમ માને છે, ચંદ માને છે, ધર્મ માનતો. હા એને પ્રવૃત્તિ કાંઈ નથી. જો નિવૃત્તિ નિવૃત્તિ તેત્રીસ તેત્રીસ સાગર સ્વાદ સરકાર બીજો કઈ ખાવા જોવાનો કઈ છે નહીં. 33,000 વર્ષે શ્વાસ આવે તેત્રી પકડ તેત્રી પકડ શ્વાસ લી. કેટલી તુની પ્રકૃતિ શું કામ કરે છે મારી, છતાં અંદર ખાઈ સંસ્કૃતિ જીવ હોય પ્રવૃત્તિ ઘણી કાંઈ નથી. અને આ પાંચમા અનુસાર પ્રવૃત્તિનો વાણ ચલાતા હોય મોટા ધંધા અમજુના વેપાર હોય અંદરના બે કસાયના અભાવની અનુભવ સહિતની શાંતિ પ્રગતિ છે એને ક્ષણે ક્ષણે નિર્દ્રા થાય. એ માપ કાઢે કોણ પણ કાઢતા ન આવડે અને આડો ઓળું કાઢી નાખે. સમજાણું અહીં કે છે શુદ્ધ જીવ સ્વરૂપ અનુભવતા ત્રણે છે. જાઓ શોધ ચૈતન પવિત્ર ભગવાન એનો અનુભવ એને અનુસરીને દિશા થઈ એમાં સમ્યક દર્શન છે. સમ્યક જે દર્શન સ્વભાવ સન્મુખ વળીને પ્રતીત કરી જે જ્ઞાને સ્વને જ્ઞાન કરીને જાણ્યું અને જે જ્ઞાનમાં સ્વરૂપની સ્થિરતા થઈ ત્રણેય સમ્યક ભાવમાં મોક્ષ માર્ગ ત્રણેય આવી જાય. ચારિત્ર કઈ બહાર નીકળ્યા નથી, અંદર સ્વરૂપમાં વિશેષ રમણતા આનંદ આનંદ આનંદ. મુનિને તો અતિન્દ્રિય આનંદ ઉછળી જાય. એક દિવસમાં હજારો વાર હાથનું ગુણસ્થાન હોય અપ્રમ દિશા ભૂલી જાય આનંદ સિવાય વિકલ્પ છે. હજારો વાર નિંદ્રા પણ ચાર પોરમાં એક વાર પાછલા પોરે પોણી સેકન્ડ નિંદ્રા લે. કારણ કે છતાં ગુણસ્થાન સ્થિતિ એટલી છે, વધારે સ્થિતિ નથી એટલી એટલી નિંદ્રા ત્યાં પ્રગટ થઈ જાય, જાગૃત થઈને આનંદ મારી જાય. હવે વિકલ્પ આવે નિંદ્રા એવી દશા. ભાઈ તો મીન ભાવ લિંગી સંતો એના સ્વરૂપ તો મોક્ષ માર્ગ ના અલૌકિક છે. સમજાણું કાંઈ અહીં કે છે શુદ્ધ સ્વરૂપ નો અનુભવ થતા ત્રણે છે. કેવો છે શુદ્ધ જીવ? હવે કેવો છે શુદ્ધ જીવ? શુદ્ધ જીવ નો અનુભવ થતા સંત્રણી છે દર્શન. કેવો છે શુદ્ધ જીવ એની વ્યાખ્યા કરશે.
તમારું વચન ગુરુદેવ.